થાય છે કે આ ભેદ જણાય છે
એ એનું લક્ષ્ય બહાર છે અનાદિકાળથી. પણ જ્ઞાનમાં જાણનાર જણાય છે એ વાત એને સાંભળી નથી કોઈ કાળે, અને સાંભળી હોય તો એને એ બેસતી નથી. એમ તર્ક આવે, તર્ક કરી શકાય કે વર્તમાન વર્તા જ્ઞાનની પર્યાયમાં જો આત્મા જણાતો હોય તો એને આત્માનો અનુભવ હોવો જોઈએ, તો સમ્યક દર્શન થઈ ગયું કહેવાય. કે ના, સમ્યક દર્શન નથી થયું, એને જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. પણ આ જ્ઞાયક જણાય તે હું એવી આત્મબુદ્ધિ ક્યાં કરે છે? આ જે પર જણાય દેહાદી તે મારા, એ જ્ઞાનમાં સ્વ ને પર બે જણાવા છતાં પણ એના જ્ઞાન ઉપયોગમાં જે જ્ઞાયક જણાય છે એને ઉપયોગાત્મક કરીને પકડતો નથી. એનો પ્રતિભાસ થાય છે, પણ એ પ્રતિભાસને ઉપયોગાત્મક કરીને પકડવો જે જ્ઞાનમાં એ નથી પકડતો. અને પર જ્ઞેયનો પ્રતિભાસ થાય છે એને ઉપયોગાત્મક કરીને પકડે છે કે આ મોહનભાઈ છે, આ નવીનભાઈ છે. સમજી ગયા? પણ જેમ આ મોહનભાઈ ને આ નવીનભાઈ છે એમ ઉપયોગમાં પર જ્ઞેયને ઉપયોગાત્મક કર્યું, એમ એના જ્ઞાનમાં જ્ઞાયક જે જણાય છે એને સમયે સમયે તિરુભાવ કરે છે અને આને આવિર્ભાવ કરે છે. હવે આ નથી જણાતો પણ મારો જાણનાર આત્મા જણાય છે, તો એનો ઉપયોગ અંતર્મુખ થઈને જ્ઞાયક જે જણાય છે એને પકડી લે. જણાય છે એટલે જાણવો સહેલો છે, જો જણાતો ન હોત તો જાણવો મુશ્કેલ થાત. સેલામાં સેલો ઉપાય છે, એકદમ બધાને આત્મજ્ઞાન થઈ જાય, એકદમ બધા જેટલા બેઠા એને આત્મજ્ઞાન થાય એવી આ એક સારી વાત છે કે તારા જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. હવે એ વિશ્વાસ કેમ આવે એના માટે આપણે એક બે દ્રષ્ટાંત લઈએ એટલે વિશ્વાસ આવશે. અત્યારે હજી આટલું સાંભળ્યા પછી વિશ્વાસ નથી આવતો, બરાબર છે? ના આવે, કેમ કે આ જે વાત છે ને એ અપૂર્વ છે. આ વાત તો સર્વજ્ઞ ભગવાન જ કહી શકે અને સંતો જ કહી શકે, બીજા કોઈની તાકાત નથી. કે મિથ્યા દ્રષ્ટિ જીવો એની પાસે જ્ઞાનનો ઉપયોગ છે એમાં આત્મા જણાય છે, મુસલમાનના જ્ઞાનમાં આત્મા જણાય, અને કષાય વાળો કરતો હોય ને પાપી એનાય જ્ઞાનમાં આત્મા જણાય છે. દરેક જીવ માત્રની જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જણાય જ રહ્યો છે. હવે એનું દ્રષ્ટાંત આપણે લઈએ તો ખ્યાલ આવે કે આ દીવો છે. હવે આ દીવાનો જે પ્રકાશ છે એ પ્રકાશ એના દીપકને પ્રસિદ્ધ કરે છે કે પ્રસિદ્ધ નથી કરતો, કે પરને પ્રસિદ્ધ કરે છે? એમ આપણે લ્યો કે ભાઈ આ સોફાસેટને પ્રકાશ દ્વારા, સોફાસેટ પ્રકાશ એને પ્રસિદ્ધ કરે છે કે સોફાસેટને, કે સોફાસેટને પ્રકાશ પ્રસિદ્ધ કરે છે કે પ્રકાશ પ્રકાશક એવા એના દીપકને પણ પ્રસિદ્ધ કરે છે? કહે છે જયંતિભાઈ આ પડી. એનો એક દાખલો હું આપું છું, એનો એક દ્રષ્ટાંત આપું છું. ઘણી વખત અત્યારે દ્રષ્ટાંત આપી દઉં કે એક પ્રોફેસર હતા, અધ્યાપક, એને વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું મન થયું અને પરીક્ષા લેવાનું પેપર કાઢ્યો રાત્રે 9 વાગે રાત્રે, અને 100 વિદ્યાર્થી બેઠા પરીક્ષામાં. હોશિયારો આ રાજેશની માફક ખા, એમ જાણે કે હું તો હોશિયાર નાપાસ થાઉં જ નહીં, એમાં પહેલો નંબર થઈ જાઉં, પણ આમાં કે છે પેપર કાઢ્યા રાતના 9 વાગે કે ભાઈ આ હોલની અંદર શું શું વસ્તુ છે એ તમે પેપરમાં લખીને લાવો. તો બધાએ વસ્તુ જેટલી હતી ગોતી ગોતીને બધું લખ્યું પેપરમાં, અને 100 હીરામાં જેની હતી લખમીજનભાઈ એ પણ પેપરમાં લખ્યું, અને એ જે માસ્ટર પાસે પેપર આવ્યા ત્યારે એટલું જ એને જોવાનું હતું કે આમાં કોઈ દીપક લખ્યું જ કે નહીં, કોઈ દીપક નથી લખ્યું, આખો દિવસ ભૂલાઈ ગયો. હવે દીવા દ્વારા જે વસ્તુ હતી એને તો લખી નવીનભાઈ, દીવા દ્વારા જે પદાર્થ જણાયો એ તો લખ્યું, પણ દીવો ભૂલી ગયા. એને તો એટલું જોવાનું હતું કે આમાં દીપક કોઈ લખ્યું કે નહીં, આમાં દીપક નથી લખ્યું, ચોકડો ચોકડો 100એ 100ને નાપાસ કરી દીધા. એમાં રાજુ ઉભો થયો કે પણ સાહેબ સોએ સો નાપાસ ન હોય, તમે 99 નાપાસ કરો પણ 1 તો પાસ કરો. તો કે પણ પાસ કેવી રીતે કરું? જો સાંભળો તમે કે આ તમે આટલી વસ્તુ લખી પણ દીવો લખતા ભૂલી ગયા, બધાએ કાન પકડ્યા કે આ હા હા આ તો મોટી હોમણ તેલે અંધારું. હે હોમણ તેલે અંધારું કહે ને, એમ આ હોમણ તેલે અંધારું જણાય છે જ્ઞાન, જણાય છે આત્મા સમયે સમયે, અને મને મારું જ્ઞાન જણાતું નથી, મને જ્ઞેય જણાય છે, મને જ્ઞેય જણાય છે, જ્ઞાન જણાતું નથી. પણ જે જ્ઞાન જ્ઞેયને પ્રસિદ્ધ કરે છે તો જ્ઞેયને પ્રસિદ્ધ કરનાર જ્ઞાન તને જણાતું નથી, એનું અસ્તિત્વ ભૂલી ગયું તું. આ છે આ છે આ છે આ છે આ છે, પણ હું હાવ ભૂલાઈ ગયું, હો મણ તેલે અંધારું. પણ એના જ્ઞાનની પર્યાયમાં ભગવાન આત્મા જણાય છે, કારણ કે જેમ પ્રકાશમાં પ્રકાશક એવો દીવો પ્રસિદ્ધ થઈ રહ્યો છે, જો ઘટપટને પ્રસિદ્ધ કરે તોય દીવો છે અને આને પ્રસિદ્ધ કરે તોય દીવો છે, પણ કદાચિત માનો કે પરપદાર્થને પ્રસિદ્ધ ન કરે ગૌણ કરો તો પણ એનો પ્રકાશ દીપકને પ્રસિદ્ધ કર્યા વગર રહી શકે જ નહીં. જો એ પ્રકાશ દીપકને પ્રસિદ્ધ ન કરે તો દીપક નો પ્રકાશ ન હોય પણ અંધારું હોય. સૂર્ય છે એ સૂર્યને પ્રસિદ્ધ ન કરે એનો પ્રકાશ તો એ અંધારું કહેવાય, તો સૂર્યનો પ્રકાશ ન કહેવાય. સૂર્યનો પ્રકાશ ક્યારે કહેવાય? કે સૂર્યને પ્રસિદ્ધ કરતો જ ઉભો થાય છે પ્રકાશ. એમાં જ્ઞાન છે પ્રત્યેક જીવનું, એને સમયે સમયે જ્ઞાયક એ ભગવાન આત્મા જણાઈ ગયો છે સમયે સમયે, પણ એનો એ સ્વીકાર કરતો નથી અને પર જણાય છે, પરનું લક્ષ કરે છે, એટલે અનાદિ કાળથી એની દ્રષ્ટિ બહિર્મુખ રહે છે અને આત્મા જણાવા છતાં એને જાણતો નથી. જણાય તો છે પણ એને જાણતો નથી, જાણનારને જાણતો નથી. જે જ્ઞાનથી બિન જ્ઞેય છે, જે જ્ઞાનથી જ્ઞેય ભિન્ન છે એને પ્રસિદ્ધ કરે છે, પણ જે જ્ઞાનથી આત્મા ભિન્ન છે એ નથી જણાતો. જે પ્રકાશથી દીપક અભિન્ન છે એ દીપક નથી જણાતો, અને જે પ્રકાશથી સુભાષિત ભિન્ન છે એ જણાય છે. ઘટપટ આદિને જાણતું તેથી તેને માન, પણ જાણનારને માન નહીં, કેવું કહીએ જ્ઞાન. સો મણ તેલે અંધારું, આ ઘડો છે ને કપડું છે ને આ છે ને આ છે ને આ છે ને આ છે, આ હા પણ તું છો કે નહીં? હે ઈ શું કહ્યું?
આપ આપકો ભૂલ ગયા ઇનસે ક્યાં અંધેર, પોતે પોતાને ભૂલી ગયો.
એટલે ટાઈમ થઈ ગયો, આ વિષય કાલે ફરીથી લેશું. આ વિષય સારો છે, આ પારો છે ને એ સારો છે. કે શાસ્ત્ર વાંચતી વખતે કયા પ્રકારના પોઈન્ટો ખ્યાલમાં રાખવા કે જેથી કરીને આપણને શાસ્ત્ર વાંચવામાં સરળ પડે અને એનો ઉકેલ ખ્યાલમાં આવે, એમ કંઈક વાત તમારે થઈ હશે.
એમ કહ્યું હતું કે અત્યારે તમે તો આ શુક્રવાર સુધી છો, પછી અમારે વાંચન તો કરવું, હવે કોઈ દિવસ આવો વાંચનનો માવરો ન હોવાને લીધે આખો એક વખતમાં અમારે 15 દિવસે હોલ મળે, મહિના 2 વખત મળે, તો એક આખા ગાથાનો સારસ જેવી રીતે કાઢવો અને કેવી રીતે એમાં એક્સપ્લેનેશન કરવું, એમાં કેટલું ઇમ્પોર્ટન્ટ અને જરૂરી છે, એટલે શું છે આખી ગાથાનો સાર રૂપે એમાંથી કેટલું વાંચન કરીને એક ગાથા પૂરી કરવી? એટલે
એમાં તમને એક રસ્તો બતાવું કે તમે શાસ્ત્ર ન લેવું હમણાં, પણ ગુરુદેવના જે વ્યાખ્યાન છે પ્રવચન રત્નાકર, એ પ્રવચન રત્નાકરની અંદર પણ તમે અમુક અમુક જે પોઈન્ટો હોય ને એ લઈને મૂકો, નહીં તો એ 3 કલાકે પૂરું નહીં થયા વ્યાખ્યાન. એટલે અમુક અમુક પોઈન્ટો એમાં નિશાની કરી અને જે તમારે રજૂ કરવું હોય ને એ જ પોઈન્ટો રજૂ કરવા, એમ કરો તમે, સમજી ગયા? અને એમાંથી તમને બહુ મળશે. બાકી શાસ્ત્રને વાંચવાની ઉકેલની પદ્ધતિ એવી છે કે પ્રમાણ અને નય દ્વારા જ એનો ઉકેલ થઈ શકે. પ્રમાણ એટલે શું? કે જ્યાં દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ આખી વસ્તુ બતાવી હોય તો એ પરદ્રવ્યથી જુદું પાડવા માટે બતાવે છે, એમ તમારે લેવું જોઈએ. અને પછી પ્રમાણ જ્ઞાનમાંથી 2 નહીં આવે છે, કે કોઈ વખતે નિશ્ચયની મુખ્યતાથી કથન આવે, કોઈ વખતે વ્યવહારની મુખ્યતાથી. હવે એ વાત જેમ કે દાખલા તરીકે 14 ગાથામાં છે કે આ આત્મા કર્મથી બંધાયેલો અને સ્પર્શાયેલો છે એ વ્યવહારની અપેક્ષાએ છે, નિશ્ચયથી જોવામાં આવે તો બંધાયેલો અને સ્પર્શાયેલો નથી. એવી રીતે કમળપત્ર જે પાણીમાં ડૂબેલું છે એના એની પર્યાયના સ્વભાવથી જો તો એ પાણીને સ્પર્શેલું છે, પણ એના લુખા સ્વભાવથી જો તો પાણીને અડતું નથી. એટલે એવા બે નયના વિભાગ દ્વારા વ્યવહાર નયનું જ્ઞાન થતું આવે અને નિશ્ચયની ના જ્ઞાન દ્વારા ઓનો નિષેધ થતો આવે. એ એક પદ્ધતિ છે સમજવા માટે. પણ એ ગુરુદેવના વ્યાખ્યાનમાંથી તમને ઘણું મળશે, એમ આવી જશે. એટલે એક ગાથામાંથી તમે અમુક જ પોઈન્ટો તારવી લેવા, એક કલાકનો ખોરાક એ માર્ક કરી દેવાનો, એટલો જ તમારે આપવું પબ્લિકને મુદ્દાની વાતો એક ગાથામાંથી. અને 15 દિનનો ટાઈમ તમને મળે છે પછીનો, એટલે કઈ વાંધો નથી. રોજ હા એમ એટલા પડતો. હવે આજે કઈ ગાથા લેવી છે? હવે 19મી ગાથા બહુ સારી ચાલી છે, એ તો તમે ટેપ જાણે સાંભળી લેજો, એડ નથી કરવા. ફરીથી લેવી હોય તો કેવો તો નથી, જેમ તમને ઈચ્છા કોઈ નહીં. કર્તા કર્મધિકાર ગાથા 109, 10, 11 અને 12 ચાર ગાથા સાથે છે. એ લઈ વિષય એકદમ સૂક્ષ્મ છે અને એ ખાસ સમજવા જેવો છે. અનાદિકાળથી જીવને રાગાદીનું કર્તાપણું પાસું છે. એ ખરેખર જે રાગ થાય છે પર્યાયમાં એનો ખરેખર કરતા કોણ છે? જે રાગ થાય છે દશામાં એનો ખરેખર કરતા પૂદગલ કર્મ છે, આત્મા એનો ખરેખર કરતા નથી. વ્યવહારને એ પ્રણમે છે માટે એને કરતા કહેવામાં આવે રાગાદીનો. પણ આપણે તો હવે કરતાપણાનું શલ્ય કાઢીને ધર્મ કરવો છે, આત્માનું ભાન કરવું છે. તો વ્યવહારની વાતને ગૌણ કરીને નિશ્ચયની મુખ્યતાથી વસ્તુને જો સમજશો તો જ સ્વભાવની પ્રાપ્તિ થશે. કેમ કે વ્યવહારની જે છે એ અન્યથા કથન કરે છે. વ્યવહારની બીજાના ભાવને બીજાનો કહે છે. જેમ કે રાગાદીનો કરતા પૂદગલ દ્રવ્ય છે નિશ્ચયથી, તો વ્યવહાર નહીં કહે છે કે રાગનો કરતા જીવ છે. હવે અન્યતા કથન કર્યું ને, એ કથન વાસ્તવિક નથી. જો આત્મા ખરેખર રાગનો કરતા જ હોય તો ત્રણેય કાળ કરતા રહેવો જોઈએ, તો કરતાપણું છૂટે નહીં. તો રાગનું કરતાપણું જે કહ્યું એ વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે. કેમ કે જ્યાં સુધી ભેદ જ્ઞાનનો અભાવ છે ત્યાં સુધી વિશેષ અપેક્ષાએ તે આત્મા રાગનો કરતા થાય છે, એ હકીકત છે. પણ વિશેષ અપેક્ષાએ રાગનો કરતા જ્યારે થાય છે અજ્ઞાનીનો આત્મા, ત્યારે પણ તેનો સામાન્ય જે સ્વભાવ છે એ પર્યાયનો કરતા થતો નથી, અકર્તા પણ એ કાયમ રહે છે. સામાન્ય સ્વભાવ એકને એક વિશેષ સ્વભાવ, સામાન્ય સ્વભાવ નિષ્ક્રિય છે અને વિશેષ પર્યાય સ્વભાવમાં સક્રિયપણું છે. ત્રણેય કાળ તમારે ખાસ જો ખ્યાલમાં રાખો તો ભેદ જ્ઞાન થશે. અજ્ઞાન ભાવે આત્મા રાગાદીનો કર્તાને દુઃખનો ભોગતા છે ખરો, અજ્ઞાન ભાવે પર્યાય અપેક્ષાએ વિશેષ અપેક્ષાએ, કેમ કે એનામાં ક્રિયાના કારકો છે અને એ પરિણામ આત્માની સન્મુખ ન થતા પરિણામ પરની સન્મુખ થાય છે, તો એમાં રાગ થયા વગર રહેશે નહીં. હવે એ રાગ રૂપે પરણમે છે ત્યારે ખરેખર આત્માને રાગનો કરતા કહેવામાં આવે છે, ઉપચાર છે. આત્મા એટલે જ્ઞાયક ત્રિકાળી જે સ્વભાવ ભાવ, એ રાગની રચના નથી કરતો, પણ રાગની રચના થાય છે એ હકીકત છે. તો એનો કરતા કોણ છે કે એ વિશેષ અપેક્ષા એ પર્યાયના સટકારકથી રાગ ઉભો થાય છે, પણ એ માત્ર વિશેષ અપેક્ષા એ જ કરતા બન્યો છે. સામાન્ય અપેક્ષા એ શુદ્ધ રહ્યો છે, કેમ કે નિષ્ક્રિય છે. નિષ્ક્રિય દ્રવ્ય એ પર્યાયમાં પ્રવેશ નથી થતો એનો, તેથી તે પર્યાયનો કરતા બની શકતો નથી. પણ પર્યાય પર્યાયને કરે છે ક્યાં સુધી કે પર્યાયમાં એમ ભાન નથી કે હું નિષ્ક્રિય છું, અકર્તા. અકર્તાનું દ્રષ્ટિમાં નથી લેતો નાયકને, એટલે એ કરતા બુદ્ધિ એને ઉત્પન્ન થાય છે અને એ પરિણતી પરનો સંગ કરે છે, ત્યારે એમાં રાગ થાય છે. પણ આ બધા ફેરફારો થાય છે વિશેષમાં, તમે એ ધ્યાન રાખો. સામાન્યમાં કઈ ફેરફાર થતો નથી, તમે સામાન્યને પકડી રાખો. તમે એક સામાન્ય જે આત્મા છે એ જ ખરો આત્મા છે. આ જે પર્યાયમાં જે રાગાદી થાય છે એ ખોટો આત્મા અનાત્મા છે. એ આત્માનો સ્વાંગ છે, એ આત્માનો સ્વભાવ નથી. સ્વાંગ નીકળી જાય છે, બંધ અને મોક્ષ બે સ્વાંગ છે. એ સ્વાંગથી રહિત ઓરિજિનલ જે આત્મા છે એ શ્રદ્ધાનો વિષય છે. તમે વારંવાર વારંવાર સામાન્ય આત્મા જે ધ્રુવ છે, ટકતો ત્રિકાળ નિત્ય નિરાવરણ, એ ખરેખર આત્મા છે. પરિણામના ફેરફારો જે થાય છે એ થાય છે ખરા, પણ એ પરિણામના ફેરફારો જે થાય છે એમાં વિકૃત ભાવ આવે છે. ક્યાં સુધી આવે છે કે ઓલું સામાન્ય પડખાને તમે લક્ષમાં નથી લેતા ત્યાં સુધી. જ્યારે તમારા શુદ્ધાત્માને લક્ષમાં લેશો ત્યારે પરિણામમાં ફેરફાર થશે, પણ એ ફેરફાર સમ્યક થશે. સમ્યક એટલે મિથ્યાત્વનો અભાવ અને સમ્યક દર્શનનો ઉત્પાદ, એ એવો સારો ફેરફાર થશે. વેપાર કરે ત્યારે નુકસાન જતી હોય તો વેપાર વકરો તો કરે જ છે, અને નફો થાય તો વકરો તો કહેવાય, સમજી ગયા. પણ ઓલો ખોટો વેપાર નુકસાનનો અને ઓલો વેપાર નફાનો, પૈસા આવે એમાં, એમ પરિણામમાં ક્રિયા તો થયા જ કરશે. પરિણામની ક્રિયા કોઈ કાળે અટકવાની નથી. પણ એ પરિણામની ક્રિયાના બે પ્રકાર, એક અશુદ્ધતા પ્રગટ થાય મિથ્યાત્વાદી, અને કાં શુદ્ધતા પ્રગટ થાય. હવે એ વિશેષમાં બધા ફેરફારો થવા છતાં મૂળ સામાન્યમાં ફેરફાર થતો નથી. તો સામાન્ય તે હું અને વિશેષ તે હું નહીં, એમ વિશેષનું ગૌણ કરીને સામાન્યની અધિકતા રાખ્યા કરો તો શું મોટો ફેરફાર થશે કે દુઃખના સ્થાને આનંદ આવશે, મિથ્યાત્મના સ્થાને સમ્યક દર્શન થઈ જશે. ફેરફારો થાય છે એ હકીકત છે, અને ફેરફાર થવો એ પરિણામનો સ્વભાવ છે, મારો સ્વભાવ નથી. પરિણામ ફેરફાર થાય તો હું ફરી ગયો એમ નથી. પરિણામમાં રાગ થાય તો હું રાગી થઈ ગયો એમ નથી. પરિણામમાં ક્રોધ થાય તો હું ક્રોધી થઈ ગયો એમ નથી. તમે એક વસ્તુને સુરક્ષિત રાખ્યા કરો, આત્માને, નિષ્ક્રિય સ્વભાવને, અપરિણામીને, જે અનંત ગુણનો પિંડ છે આત્મા. સામાન્ય સામાન્ય અને વિશેષ બે પડખા, દ્રવ્ય અને પર્યાય બે પડખા છે વસ્તુના. એમાં દ્રવ્ય તો જેવું છે તેવું ને તેવું રહે છે, અને પર્યાયમાં ફેરફારો થાય છે. હવે એ પર્યાયના બે પ્રકારના ફેરફાર, એક પર્યાય પરનું સંબંધ કરે, લક્ષ્ય કરે તો એમાં રાગાદી થાય, અને એ પરનું લક્ષ્ય છોડીને સ્વનું લક્ષ્ય કરે કે હું તો જ્ઞાયક છું, અકર્તા છું, તો એ પરિણામ આત્માની સન્મુખ થયો તો એ પરિણામમાં શુદ્ધતા પ્રગટ થવા માંડે છે. સાવ સેલામાં સેલું છે, કળથી જુઓ તો સેલું છે. પણ તમે બે પડખા ખ્યાલમાં રાખો, બે પડખા વાળો એક પદાર્થ છે. કે જેમ કે પાણી મેલું થયું તો પાણી મેલું થયું, પાણી મેલું થયું, પાણીની અવસ્થા મેલી થઈ. પાણી તો સ્વચ્છ છે એ વખતે, આ રાગ થાય છે અવસ્થામાં થાય છે, દ્રવ્યમાં નહીં. છતાં ઉપચારથી એમ કહેવાય કે આત્મા અશુદ્ધ થયો, આત્મા મીઠા દ્રષ્ટિ થયો, આત્મા સંસારી છે, આત્મા વિકારી થઈ ગયો, આત્મા ક્રોધી થયો, કહેવાય ખરું? થયો એટલે શું કે કપડું રાતું થયું, રંગ રાતો રંગ કરે, કપડું રાતું થયું એમ કહેવાય. પણ તમારે લક્ષમાં શું લેવું કે કપડું સફેદ છે, કપડું રાતું થયું જ નથી, અશક્ય છે. તમે ભેરસેર કરો, માં જુદું ને જુદું રાખો, એને જુદું ને જુદું તત્વ, બે તત્વ જુદા છે. જીવ તત્વ ને આશ્રવ તત્વ બે જુદું છે. એક મલિન તત્વ અપવિત્ર તત્વ ને એક પવિત્ર પરમાત્મા, બે હારે હારે છે પણ બે એક નથી થતા. એ સાથે સાથે છે, સાથે સાથે છે પણ એ જુદા રહે છે. પોતાનું અસ્તિત્વ બે અંશ પોતપોતાનું અસ્તિત્વ જુદું રાખે છે. દૂધ ને પાણી, દૂધ દૂધ રૂપે છે ને પાણી પાણી રૂપે છે. એમ કપડું રાતું થયું તો ખરેખર તો રંગ રાતો છે, કપડું રાતું નથી, કપડું તો સફેદ છે. પણ ઉપચારથી કપડાને રાતું કહેવાનું, ઉપચાર એટલે ખોટું, વાસ્તવિક નહીં. જો કપડું ખરેખર રાતું થઈ ગયું હોય તો પાછું કપડું સફેદ થઈ શકત નહીં. એટલે કપડું તો સફેદ રહ્યું છે અને એની અવસ્થા રાતી થઈ છે. હવે અવસ્થા દ્રષ્ટિથી જો તો કપડાની પર્યાય રાતી થઈ, હવે જો સ્વભાવ દ્રષ્ટિથી જો તો એ રાતા પણ પર્યાય કેની છે? રંગની પર્યાય છે, કપડાની પર્યાય નથી. કેમ કે કપડાની હારેની અવસ્થા મળતી નથી, માટે એ કપડાની પર્યાય જ નથી. એમ જાણીને તમે રંગ કાઢવા માંડો તો નીકળી જાય. આત્મા જે જેને આપણે આત્મા કહીએ, જ્ઞાન દર્શનમય જે આત્મા છે, શુદ્ધ આત્મા, એ અશુદ્ધ થયો નથી. એટલે અશુદ્ધતા થઈ છે પર્યાયમાં, એ હકીકત છે. પણ આત્મા શુદ્ધ રહી અને પર્યાય અશુદ્ધ થાય છે. એવો રહી છે, રિયે છે, રિયે છે, એવો રહેતો થકો, એવો રહેતો થકો પર્યાયમાં અશુદ્ધતા આવે છે. ઈ ક્યાં સુધી આવે છે પર્યાયમાં મલિનતા? કે ઓલો જે શુદ્ધ આત્મા રહેતો થકો છે ને, એનું સંધાન નથી કરતો ત્યાં સુધી. જયારે એનું સંધાન કરશે, હું તો શુદ્ધ છું, એમ જો આ દ્રવ્યનું સંધાન કરી અને પછી પર્યાયને જોશો ને, તો પર્યાયમાં મલિનતા નહીં આવે, પર્યાયમાં શુદ્ધતા આવી જશે. બે ભાગ છે જ, બેનું એકત્ર થયું નથી. બે સત્તા જુદી છે, ન્યારી ન્યારી છે, ઉત્પાદ સત, વ્યય સત ને ધ્રુવ સત, દ્રવ્ય સત અને પર્યાય સત. હવે જો બે સત છે તો બે ત્રણેકાર બે પણ રાખે, બેનું એક ન થાય. કદાચ બેનું એક પણ કહેવામાં આવે છે તો વ્યવહાર નીતિ કહેવામાં આવે, નિશ્ચયથી એક પણ ન થાય. હા, બે સત અલગ અલગ તમે પાડો કે પર્યાય સત અને દ્રવ્ય સત. પર્યાયમાં તો રાગ છે, દુઃખ છે, કબૂલ કરું, મંજૂર કરું. સંસાર અવસ્થામાં જ્યાં સુધી અજ્ઞાની છે ત્યાં સુધી છે. પણ હોવા છતાં પણ મારું બીજું પડખું જે છે એ સુરક્ષિત, એવું ને એવું શુદ્ધ છે. એમાં એની અશુદ્ધતા, પર્યાયની અશુદ્ધતા એમાં પ્રવેશી શકતી નથી. એમ જો તમારા ત્રિકાળી સ્વભાવ આત્મા જે છે એને શ્રદ્ધા જ્ઞાનમાં જયારે તમે લેશો, એને લઈને પછી તમારે પરિણામ જુઓ ને, ચેક કરો, તો પરિણામમાં મિથ્યાત્વ નહીં દેખાય, તમને સમ્યક દર્શન દેખાશે. દ્રવ્ય નું અવલંબન લેતા જેવો દ્રવ્ય સ્વભાવ છે એનું શ્રદ્ધા જ્ઞાન કરતા પરિણામમાં પણ વિતરાગતા પ્રગટ થાય છે, પછી પર્યાયમાં મિથ્યાત્વ નહીં રહે. પણ તમે પર્યાયને આત્મા માન્યો છે માટે મિથ્યાત્વ રહે છે. પર્યાયને આત્મા માનો છો ને, પર્યાય આત્મા નથી, પર્યાય આશ્રવ તત્વ છે. રાગની પર્યાય એ થઈ, એ જીવ તત્વ છે કે આશ્રવ તત્વ? મને તમે જવાબ આપો. તો આશ્રવ તત્વ જે છે, આશ્રવ તત્વ છે, મલિનતા આશ્રવની છે, મલિનતા આશ્રવ તત્વની છે. તો જીવ તત્વની પવિત્રતા છે એ જ વખતે, તો પછી તો પછી આ પર્યાય તે હું, આ મલિનતા મારી, એ મારાપણું તમે એમાં શા માટે થાપો છો? મારાપણું થાપવા, અહીંયા થાપવાને બદલે હું તો શુદ્ધ છું, હું તો પરિપૂર્ણ પરમાત્મા છું, અહીંયા તમે મારાપણું જ્યાં થાપશો, થાપીને પછી જુઓ તો પર્યાયમાં પવિત્રતા આવશે, પર્યાયમાં મલિનતા નહીં રહે. સ્વાશ્રિતે પરાશ્રિતે રાગતો, તો સ્વાશ્રિત થયો ને તો વિતરાગ ભાવ પ્રગટ થયો. તમે દ્રષ્ટિ ફેરવી નાખો, હું મિથ્યા દ્રષ્ટિ છું ને હું સંસારી છું ને હું રાગી છું ને હું દેશી છું ને હું ક્રોધી છું, એ હવે તમે વાત બંધ કરી દો. અને જ્યાં સુધી તમે જોયા કરશો ત્યાં સુધી પરિણામ સુધરશે નહીં, એ પરિણામ સુધારવાની રીત જ નથી. મલિનતાને તમે આત્મા માનો તો મલિનતા એવા જ કરશે, તો પવિત્રતા ક્યાંથી પ્રગટ થશે? માટે મલિનતાને તમે આશ્રવમાં નાખી દો. મલિનતા આશ્રવની છે, મારી તો શુદ્ધતા છે, હું તો શુદ્ધ છું, હું મલિન નથી, અને જે મલિન તત્વ છે તે મારું નથી. જેમ દેહ મારો નથી એમાં મલિન તત્વ છે તે મારું નથી, હું તો શુદ્ધ તત્વ આત્મા છું. મારામાં તો જ્ઞાન ને આનંદ ભેરો છે અને શુદ્ધતા ભરી છે. અત્યારે વર્તમાનમાં આ વાત બે વર્તમાનમાં છે, મલિનતા છે, અશુદ્ધતા છે ને ત્યારે શુદ્ધતા છે. આ સ્યાદ વાત છે. કથનચિત આત્મા નિશ્ચય નહીં શુદ્ધ છે અને કથનચિત અશુદ્ધ છે. એટલે કથનચિત કોઈક અપેક્ષા એ પર્યાય ધર્મથી જોઉં છું તો અશુદ્ધતા છે, નથી એમ નહીં. અજ્ઞાન હોય ત્યાં સુધી અશુદ્ધતા છે, પણ એ અશુદ્ધતા ટળે કેમ? આપણે તો અશુદ્ધતા ટાળવી છે, મિથ્યાત્વ ટાળવું છે, અજ્ઞાન ટાળવું છે. તો અજ્ઞાન ટાળવું છે તો હું અજ્ઞાની છું એ ભૂલી જાઓ. બીજા પડખેથી જુઓ, બીજું પડખું તમારી પાસે જ્ઞાનમયનું છે ને, એવા પડખાને વારંવાર, આ ભેદજ્ઞાન છે દ્રવ્ય પર્યાયનું, આ દ્રવ્ય ને પર્યાયનું ભેદજ્ઞાન છે, સમજી ગયા? દ્રવ્ય ને પર્યાયનું જ ભેદજ્ઞાન છે. બહારનો પદાર્થ તો જુદો જ છે, એની હારે આત્માનું અભેદપણું થતું જ નથી કે જેથી ભેદજ્ઞાન કરવું પડે. કેમ કે તમે દુકાને જશો હમણાં તો આ ઘર તો હારે આવવાનું નથી, એટલે ઘર તો જુદું જ છે, એની હારે હું ભેદજ્ઞાન કરું? હા, પરિણામ તમારી સાથે આવે છે અને પરિણામની સાથે એકત્ર વૃદ્ધિ કરી છે, એને શાસ્ત્રીય ભાષા પર્યાય દ્રષ્ટિ કહેવાય, સમજી ગયા? પર્યાય દ્રષ્ટિ એટલે પર્યાયને આત્મા માનવો, આશ્રવ તત્વને આત્મા માનવો એ અજ્ઞાન છે, અને જીવને જીવ જાણવો અને માનવો તો આશ્રવની જગ્યાએ સંવર પ્રગટ થશે, આશ્રવનો નિરોધ અને સંવરનો ઉત્પાદ થશે. સંવર એટલે કે શુદ્ધતા, એટલે આત્માનો આનંદ આવે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ પ્રગટ થાય. આ પર્યાય ઉપરથી લક્ષ છોડીને, પર્યાયનો સ્વામીપણું છોડીને, પર્યાય મારી ક્રોધ મેં કર્યો, ક્રોધ મારામાં. એ કાલે 19 ગાથા બહુ સારી ચાલી હતી, એમાં આ વિષય બધો આવ્યો હતો, બહુ વિષય સારો આવ્યો હતો, બધું ચોખ્ખું થઈ ગયું. હવે આ એક સામાન્ય વિશેષ બે પડખાનો વિચાર આવે છે કે એક બીજો વિષય છે બહુ સારો, એ લઈ લો એટલે તમને ખ્યાલ આવે. બે પડખામાં તમે રમો છો, તમે તમારા બે પડખાથી તો બહાર તો જતા નથી. કોઈ કાળે કોઈ આત્મા જઈ શકતો નથી. કોઈ આત્મા પોતાના દ્રવ્ય અને પર્યાય છોડીને પર્યાયની બહાર જઈ શકે જ નહીં, એની મર્યાદા નથી. આત્માની મર્યાદા નથી કે બહાર જાય. આત્મા કર્મમાં ના આવે, દેહમાં ના આવે, દાળ ભાત શાક રોટલામાં ના આવે, પૈસામાં ના આવે, ક્યાંય ના આવે. આત્મા તો રહે છે ક્યાં? કે પોતાના દ્રવ્ય માનકા તો પોતાના પરિણામ. હવે શ્રદ્ધા બે પ્રકારની, કાં તો તમે દ્રવ્યની શ્રદ્ધા કરો તો ધર્મ થાય, અને પરિણામને આત્મા માનો તો ધર્મ થાય. પ્રમાણમાંથી નહીં માવું. હા, એટલે પ્રમાણમાં આવ્યા પછીની હું વાત કરું છું, નહીં નહીં. પ્રમાણમાં તો આવી ગયો કે વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે, મારે પરની હારે કઈ લેવા દેવા નથી. હવે પર્યાયમાં જે મલિનતા છે, જે દુઃખ છે, એ કેમ ટળે? કે હું દુઃખી છું એ બંધ કરો. હું તો સુખનો સાગર છું, વર્તમાનમાં સુખનો કંદ છું, એમ તમે વારંવાર આત્માનું સ્વભાવ આત્માનો છે જ આવો એને તમે વારંવાર લેશો તો તમારી દ્રષ્ટિ ફરી જશે. પોતા પર દ્રષ્ટિ કરે તો દુઃખ ટળી જશે. દુઃખ ઉપર દ્રષ્ટિ રાખશો તો બધું દુઃખ આવ્યા કરશે. પરિણામ ચક્ષુ બંધ કરી જોવાનું બંધ કરી દે. અને એ જ્યાં બંધ કર્યું કે ભગવાન આત્માના દર્શન તને થશે, દર્શન થશે તો એ આત્માના દર્શન થયા એનું નામ સમ્યક દર્શન છે. આ મૂળ વાત જ આ છે. બાકી તો બધા જાણવાના વિષયો ઘણા હોય પણ પ્રયોજનભૂત વાત થોડા થોડા ટાઈમમાં વધુ મેળવાઈ જાય, થોડા ટાઈમમાં ઘણું મળી જાય. આત્માના બે પડખા, એક દ્રવ્ય ને એક પર્યાય, બસ. હવે એ બે પડખા માંથી તમારે બે માંથી એક પસંદ કરવાનું છે કે તમે કોણ છો. રાગ તમે છો, રાગ તમારો સ્વભાવ છે, કે તમારો સ્વભાવ શુદ્ધતા જ્ઞાન દર્શન થી આત્મા પરિપૂર્ણ વિતરાગી પ્રતિમા અંદર બિરાજમાન છે, નિરાગી પરમાત્મા એવું છું. હું રાગી છું કે હું નિરાગી છું? હું કોણ છું? તમારે હું નું નક્કી કરવાનું છે. બસ, હું જ્ઞાયક છું. પ્રમત અને અપ્રમત દશાઓ જે થાય છે પર્યાયમાં એ મારો સ્વભાવ નથી, નાશવાન છે, ક્ષણિક છે. ખરેખર તો એ પરદ્રવ્ય છે. પર્યાય માત્ર ને ભગવાન પરદ્રવ્ય કહ્યું. નવ તત્વ નો સમૂહ છે એ પરદ્રવ્ય છે. પરદ્રવ્ય કેમ કે પરિણામ છે ને, પરિણામ છે. કર્મ નો સદભાવ ના ભાવની અપેક્ષા રાખે છે, નાશવાન છે. હું અવિનાશી છું. તમે અવિનાશી ને પકડો. નાશવાન જે પર્યાય છે એનું જ્ઞાન કરો, જ્ઞાન કરો. પણ નાશવાન છે મારી ચીજ નથી. જે નાશવાન હોય એ હું ન હું, હું તો અવિનાશી તત્વ છું. પેલા આ એક લઈ લઈ સામાન્ય વિશેષનો, આમાં બહુ સારો ખુલાસો છે. પાનું 487 છે અને ગાથા 344. ત્રણસો 32 થી 44 13 ગાથા છે. એક હારે એ સર્વશુદ્ધ જ્ઞાન અધિકાર પાનું 487. હવે આમાં સાંખ્ય મતી જે એમ માને છે કે આત્મા સર્વથા રાગનો અકર્તા છે, તો એને જવાબ આપે છે કે રાગનો સર્વથા અકર્તા આત્મા નથી. કથનચિત કરતા ને કથનચિત અકર્તા એવો શાદવાદ છે. તો એ જે સમજતો નથી ને અકર્તા છે, આત્મા શુદ્ધ જ છે, આત્મા શુદ્ધ જ છે એમ સાંખ્ય મત કહે છે. સમજ ગયા? આપણે પર્યાય અશુદ્ધતા થાય છે અને પછી પર્યાયમાં અશુદ્ધતા ટળે છે, જૈન દર્શન એમ માને છે. એ એમ કહે છે કે આત્મા પહેલેથી જ અનાદિ અનંત શુદ્ધ જ છે, અશુદ્ધ થયો જ નથી, થતો જ નથી. એવી કહે છે કે આત્મા રાગનો કરતા જ નથી, સર્વથા કરતા છે એમી માને છે. એના ઉત્તરમાં ગાથા આવી છે પણ બહુ ઊંચી છે. જે અત્યારે બે પડખાની મેં વાત કરી ને સામાન્ય વિશેષ, એ જ આમાં બે પડખા છે. માટે જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષાએ, એ ખાસ સામાન્ય ને વિશેષ બે ધ્યાન રાખો. સામાન્ય એટલે સોનાને સામાન્ય કહેવાય અને એના પરિણામને વિશેષ કહેવાય. બસ જે ઘાટ બીના એનું વિશેષ કયો, એને પર્યાય કયો, અને સોનું સોના પણ એ કાયમ રહે છે એને સામાન્ય કહેવાય. અસલ ચીજ મૂળ, એનો કોઈ દી નાશ ન થાય. પરિણામનો નાશ થાય, પરિણામમાં ફેરફાર થાય, પરિણામમાં વધઘટ થાય, પરિણામમાં વધઘટ થાય. પણ દ્રવ્ય જે સ્વભાવ સોનું છે એ તો એવું ને એવું, એના સ્વભાવને કોઈ દી ન છોડે. પર્યાયમાં સ્વભાવનો પલટો થાય, પર્યાય સ્વભાવ પલટે, દ્રવ્ય સ્વભાવ ન પલટે. પર્યાય સ્વભાવ પલટે એટલે હું કે શ્રદ્ધા ગુણની એક પર્યાય મિથ્યાત્વ રૂપે થઈ ગઈ, બરાબર. હવે એ પર્યાય પછી સમ્યક દર્શન રૂપે થાય. પર્યાયમાં ફેરફાર થયો ને, પર્યાયમાં રાગ અને પર્યાયમાં વિતરાગ, પર્યાયમાં દુઃખ, દુઃખ ગયું અને સુખ આવ્યું, એ ફેરફાર શેમાં થયો? આત્મામાં થયો કે પરિણામમાં? પરિણામમાં ફેરફાર થયો. હા, બીજો ઘાટ કર્યો એટલે બીજો ઘાટ કર્યો અને બીજો ઘાટ કર્યો, બીજો ઘાટ કર્યો, ત્રીજો ઘાટ કર્યો. ભલે ઘાટનો ફેરફાર થયો પણ સોનું તો કાયમ રહ્યું, એમ સોનું ટકી રહ્યું. સોનું પોતાના સ્વરૂપને છોડતું નથી, સોનામાં કાંઈ વધઘટ થતી નથી. સોનાનો સ્વભાવ એવો નેરીએ છે અને પરિણામના સ્વભાવમાં ફેરફારો થાય છે. પરિણામમાં ચાંદી ન્યારે મેળવો તો છાસ્યું હોનું થઈ જાય, કહેવાય છાસ્યું હોનું. પણ જે સોનું છે મૂળ સામાન્ય, એ છાસ્યું થયું નથી. એ તો પરિણામ ધર્મથી જો તો ઉપચાર કર્યો કે છાસ્યું સોનું થયું, પણ સોનું પોતાના સ્વરૂપને છોડે પીડાપણાને એને ધોવું થઈ જાય, એમ કોઈ કાળે બનતું. બે પડખામાં તમે બે પડખાનો કાયમ વિચાર કરો. બે પડખાઓ એક આત્મા છે, એમાં શ્યાદ વાતથી જ થાય. જાખો એ નિષ્ક્રિય છે, એમાં ક્રિયા થાય જ નહીં અને પર્યાય ક્રિયા વિના હોય નહીં. દ્રવ્યમાં કોઈની ક્રિયા ન થાય કેમ કે ત્રણે કાળ નિષ્ક્રિય, અને પર્યાયમાં કાયમ ક્રિયા થયા જ કરે, પલટો થયા જ કરે, પરિણામ ફેર્યા જ કરે. તમારા જ્ઞાનની પર્યાયમાં ફેરફાર થયા જ કરે ઘડીએ ઘડીએ. બિલકુલ નહીં, એને અડતું નથી. બે સત અલગ અલગ છે. બે પડખા જો તમે વિચારશો ને તો તમને આ તત્વજ્ઞાન સહેલું છે. તમારા આત્મા સિવાય બીજાની તમે વિચાર કરવાનું છોડી દો, કેમ કે બીજા પદાર્થો તમારા આત્મામાં પ્રવેશ થતા નથી. તમારું અસ્તિત્વ તો કેટલું છે કે દ્રવ્ય ને પર્યાય જેટલું. હવે દ્રવ્ય ને પર્યાય જેટલું અસ્તિત્વ છે, એમાં પર્યાય ને હું પણ ઉમેર્યું છે, એને બદલે બંધ કરીને દ્રવ્યમાં હું પણ થાપી દો, પતિ ગઈ વાત. સંસાર સંસાર ખલાસ થઈ ગયો. મેઇનલેન્ડ ઉપર આવી ગયા. આડે વળે જતા હતા ગલી ગુચીમાં, ગોથા ખાતા હતા. મોક્ષ નો માર્ગ સીધો. બે પડખા ઉપર તમે વિચાર કરો. આત્મા સિવાય દેહ મન વાણી કુટુંબ પરિવાર ધન ધાન્ય દોલત એની હારે આત્માને કઈ લેવા દેવા જ નથી. મફતનો મારું મારું તમે કરો છો, એ તદ્દન મોટું અજ્ઞાન ને ભ્રાંતિ છે. હા, તમારું કેટલું તત્વ છે કે પર્યાય તત્વ ને દ્રવ્ય તત્વ, એ તમારું છે. હવે એમાં પર્યાય તત્વ ને મારું માનો તો જ્ઞાન છે અને દ્રવ્ય તત્વ ને મારું માનો તો જ્ઞાન છે. જો આટલું છે, આ બારંગનો સાર રાખો. પેલા તો તમારે પર દ્રવ્યને વાળી ચોડીને મગજમાંથી કાઢી નાખવો પડે. હે, સમજાય છે? હા, બરાબર છે. કેમ કે તમારા આપણે 19 કથા કાલ આવી હતી, દર્પણનો દાખલો આપ્યો કે એ દર્પણમાં બીજા પદાર્થો પ્રતિભાસે છે અગ્નિ આદિ, પણ અગ્નિ ક્યાં એમાં આવે છે? એમ તમારું જ્ઞાન સ્વચ્છ છે અને આ સંયોગ તમને જણાણા તો એ સંયોગ જણાણા તો એમાં તમારા ક્યાંથી થઈ ગયા? તમારું તો જ્ઞાન છે અને જ્ઞાનમાં જણાવવા છતાં એ જ્ઞેય તો ભિન્ન છે. એટલે પર પદાર્થની હારે તો તમે વાળી ચોળીને કાઢી નાખો એકદમ મગજમાંથી. એક ફક્ત તમારો આત્મા અને તમારા પરિણામ, એટલી તમારી મર્યાદા છે. એ પ્રમાણ જ્ઞાનનો જે આત્મા છે એટલી તમારી મર્યાદા. હવે પ્રમાણમાંથી આવીને પછી તમે નહીંમાં આવો. નહીંમાં જ્યાં નિશ્ચય નહીંથી જુઓ કે હું શુદ્ધ છું અને અશુદ્ધ હું નથી, નિષેધ થઈ ગયો. નિષ્ક્રિય હું છું અને સક્રિય હું નથી. સક્રિય તો પર્યાયનો ધર્મ છે, મારો ધર્મ નથી. ખલાસ ખલાસ, આખો સંસાર ગયો. આ કળથી સાવ સહેલું છે. હજારો શાસ્ત્ર તમે વાંચો ને ન મળે એટલું ઘડીકમાં મળી જાય. ઓલા હું ગયો તો જમવા ગાર્ડી ને ત્યાં દીપચંદજી ગાર્ડી, એ 50 લાખ રૂપિયા તો વર્ષના ખર્ચે છે, ગામડા 120 લીધા દત્તક એમાં 50 લાખ રૂપિયા તો દાનમાં ખર્ચે છે વર્ષના, અને હવે 1 કરોડ ની યોજના છે, દર વર્ષે 1 કરોડ ખર્ચવા છે, એની પાસે 2-5-10 અબજ રૂપિયા છે. તો હું જમવા ગયો તો મને કે તમે આ તમે પેલો તમારો ધર્મ શું હતો ને આ તમે કાનજી મહારાજ ને કેવી રીતે અપનાવ્યા ને શું ટૂંકી તમારી હિસ્ટ્રી શું એ તમે મને કહો. તો ટૂંકી હિસ્ટ્રી મેં કહી દીધી હતી. પછી હું કહેતા કહેતા મને કે તમે આ કેટલા વખતથી આની પાછળ શોધ કરીને કેટલા પાછળથી કેટલા વર્ષોથી આ તમે મહેનત કરો છો? મેં કહ્યું 52 વર્ષથી મહેનત કરું છું, 21 વર્ષની ઉંમરથી આ સતની શોધમાં હતો. મને ગુરુદેવ મળ્યા, પૂરો સંતોષ થઈ ગયો. તો મને કે તમે 52 વર્ષમાં મેળવ્યું, અમે તો તમારી પાસે 52 દિવસમાં મેળવી શકીએ. મેળવી શકો છો? એ કે અમને તો 52 વર્ષ લાગે નહીં, કારણ કે હોશિયાર માણસ સોલિસિટર માણસ છે, એ તો સોલિસિટર ને સમજી ગયા. એમ આ તો દાખલો આપ્યો તમને, એમ જે આ હું અત્યારે વાત કરું છું સામાન્ય ને વિશેષ પડખાની, બસ એ બે માં તમે રમો, તમારા જ્ઞાન ને રમાડો, બે ની બહાર જવા દો, માં પછી દ્રવ્ય ને પર્યાય. કેમ કે તમારા ઉપયોગ ને જવાનું ઠેકાણું બીજું ન રહ્યું, તમારે તપાસવું છે. કેટલું તપાસવું? કે આત્મા ટેકાળી ટકતો એક દ્રવ્ય ધ્રુવ અને એના પરિણામ પલટે છે, એટલું જ બસ. હવે એ પરિણામમાં પલટો આવે છે, એ વિકૃત પલટો આવે છે, એ વિકૃત પલટો બંધ થાય અને અવિકારી પરિણામ કેમ થાય? તો એ તમે દ્રવ્ય દ્રષ્ટિ કરો તો પર્યાય દ્રષ્ટિ છૂટી જાય, અને જ્યાં પર્યાય ઉપર દ્રષ્ટિ છૂટી એટલે પર્યાયમાં આત્મબુદ્ધિ છૂટી, પરિણામમાં આત્મબુદ્ધિ છૂટી. હું રાગી છું ને હું ક્રોધી, તમે રાગી ને ક્રોધી નથી, તમે મિથ્યા દ્રષ્ટિ નથી, આત્મા મિથ્યા દ્રષ્ટિ નથી. એ તો ઉપચારનું કથન છે. પરિણામનો આરોપ આપ્યો, પાણી ઊનું, પાણી ઊનું નથી, ઉપચારનું કથન ખોટું કથન છે. પાણીની અવસ્થા ઉષ્ણ થઈ આખા પાણીને ઊનું કહેવાય, સમજી ગયા? એમ પરિણામમાં મિથ્યા તો થયું તો આત્માને મિથ્યા દ્રષ્ટિ કહેવાય, પણ એ નિશ્ચયનું કથન નથી, એ ઉપચારનું કથન, સાચું કથન નથી. કેમ કે જો આત્મા મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો હોય તો કાયમ મિથ્યા દ્રષ્ટિ રહેવો નહીં, તો મિથ્યાત્વનો નાશ થાય છે અને સમ્યક પ્રગટ થાય છે. એનો અર્થ એમ કે પરિણામમાં જ મિથ્યાત્વ હતું, દ્રવ્યમાં મિથ્યાત્વ ગયું નતું, અડ્યું નતું. એ પરિણામ ઉપર ઉપર તરે છે, એમાં સ્વભાવમાં પેસતા નથી. જેમ પાણીની ઉપર તેલ નાખો તો ઉપર ઉપર તરે છે, તેલ અંદર પાણીના સ્વભાવમાં પ્રવેશી શકતું, એમ રાગાદી ભાવો થાય છે આત્માની ઉપર ઉપર સરફેસમાં થાય છે. દરિયાની ઉપર ઉપર મોજા થાય છે વધઘટવાળા. દરિયોનો જે સ્વભાવ છે સામાન્ય એ તો ધીર અને ગંભીર છે. હે, મોજા ક્યાં થાય છે? ઉપર, એના કાંઠે સપાટી ઉપર. હે, એમ ભગવાન આત્મા ધીર અને ગંભીર છે, શુદ્ધ ચિદાનંદ આત્મા છે. એની ઉપર ઉપર દશાઓમાં જ્યાં સુધી આવા દ્રવ્ય સ્વભાવને સ્વીકારતો નથી અને પરને પોતાનું માને છે ત્યાં સુધી એની દશાઓમાં રાગ દ્વેષ મોહ થઈ આવીને રહેશે. હવે રાગ દ્વેષ મોહને ટાળવો હોય તો એને ગૌણ કરો, એનું લક્ષ છોડી દો, અને ત્રિકાળ સામાન્ય સ્વભાવ એકરૂપ છે એનું લક્ષ કરો. જેનું અવલંબન લીધું, આશ્રય કર્યો, ભૂતાર્થનો આશ્રય થયો, ત્યાં મિથ્યાત્વના સ્થાને સમ્યક દર્શન પ્રગટ થઈ જશે. હવે એ સામાન્ય વિશેષ પડખાની વાત આમાં આવે છે. માટે જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષાએ અપેક્ષા સમજવી જોઈએ. આ જૈન દર્શનમાં જો તમે અપેક્ષા ન સમજો તો ગુથું ખાઈ જશો, એકાંત થઈ જશે. ના, અપેક્ષા ન સમજો તો એકાંત થઈ જાય. જે મેં તમને વાત કરી કે આત્મા મિથ્યા દ્રષ્ટિ નથી, આત્મા તો ત્રણેય કાળ શુદ્ધ પરમાત્મા છે. હવે એમાં જો તમે અપેક્ષા ન સમજો, કેમ કે હું દ્રવ્ય અપેક્ષાએ વાત કરું છું અને તમે પર્યાય અપેક્ષાએ મિથ્યાત્વ હોવા છતાં તમે મિથ્યાત્વના સ્થાને મને શુદ્ધતા ને સમ્યક દર્શન છે એમ માનો તો ભૂલ થઈ ગઈ, મોટો ઘટાડો થઈ ગયો. તો ગોટાળો મોટો થઈ જાય ને, હા સ્વચ્છતા આવી જાય, એ તો નિશ્ચયાભાસી લક્ષણ થઈ જાય. તો એ પ્રયત્ન જ નહીં કરે. હા તમારે અપેક્ષા સમજવી જોઈએ કે આ જે વાત આવે છે કે આત્મા ત્રણેકાર શુદ્ધ છે એવું જે વચન આવ્યું વિતરાગનું, તો કઈ અપેક્ષા એ છે કે દ્રવ્ય અપેક્ષા એ શુદ્ધ છે, અને પર્યાય અપેક્ષા એ જોવામાં આવે તો કથનચિત અશુદ્ધતા છે. કથનચિત શુદ્ધ અને કથનચિત અશુદ્ધ, દ્રવ્ય અપેક્ષા એ શુદ્ધ, પર્યાય અપેક્ષા એ આત્મા અનાદિનો અશુદ્ધ છે. હવે અશુદ્ધતા ટાળવી હોય તો જે કથનચિત શુદ્ધ કહ્યું છે દ્રવ્ય અપેક્ષા એ, તેમાં દ્રષ્ટિ દે ને એનું શ્રદ્ધાન કર કે હું શુદ્ધ છું. એ જ્યાં શુદ્ધ નું અવલંબન લીધું ત્યાં આત્મા શુદ્ધ થઈ જાય છે. અશુદ્ધ નું અવલંબન લેશો તો અશુદ્ધતા જ આવ્યા કરશે. માટે જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષા એ જ્ઞાન સ્વભાવે અવસ્થિત હોવા છતાં, જો સામાન્ય પડખું જે જ્ઞાયક ભાવનું છે એ તો ત્રણેય કાળ જ્ઞાન સ્વભાવે અવસ્થિત છે, એનું તો કોઈ કાળે અજ્ઞાન રૂપે થતું જ નથી, એનો પલટો થાય જ નહીં. ત્રિકાળ તત્વ છે એ પોતાનો સ્વભાવ છોડે જ નહીં. પર્યાયમાં ફેરફારો થાય પણ દ્રવ્યમાં ફેરફાર ન થાય, ટકેલો કાયમ. જો જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષાએ, જો સામાન્ય અપેક્ષા શબ્દ આવ્યો ને, હા અપેક્ષા સમજવી જોઈએ. જો અપેક્ષા તમે ન સમજો, હવે કોઈ એમ કે તમે અત્યારે મનુષ્ય નથી તમે તો પરમાત્મા છો, તો અપેક્ષા સમજવી જોઈએ કે આ જે અપેક્ષા વાત કરે છે એ એના ત્રિકાળ આત્માના સ્વરૂપના સ્વભાવની અપેક્ષા એ કહ્યું, પણ પર્યાય અપેક્ષા એ જો તો મનુષ્ય છે આત્મા. જો અપેક્ષા શબ્દ આવ્યો ને, પર્યાય અપેક્ષા એ આત્મા મનુષ્ય છે અને દ્રવ્ય અપેક્ષા એ મનુષ્ય નથી પરમાત્મા છે.